पेज नंबर 519 लगभग वच्चे आपने अटक्या छे। पहला पेरेग्राफ में छेल्लो शब्द हतो रिप्रेजेंटेटिव। लांबा समय पछी मळी रह्या छीए एटले सहज संदर्भ ताजो करी लईए। आत्मानो अथवा चैत्य पुरुषनो साक्षात्कार थाय त्यार पछी पूर्ण योगमां प्रकृति ने मन प्राण शरीर ने पण दिव्य बनाववाना छे। एने माटे श्री अरविंदे बे पद्धतिओ आपणने बतावी आ पेरेग्राफ में। पहलू बधीज प्रवृत्तिओ अने मात्र बाह्य प्रवृत्ति नहीं पण आंतर प्रवृत्ति पण विचारो भावो रूपे ए परमात्मा ने समर्पित करी देवानी। पहली पद्धति में त्रण वस्तु एमने बतावी छे। आ एक अंदर हृदय में चैत्य पुरुष रूपे बैठेला परमात्मा ने मार्गदर्शन माटे पुकार करवानो, साथ देवानो, एनी अभिप्सा राखवानी अने शांतिपूर्वक एमने कया करवानो कि मने मार्गदर्शन आपो। अने त्रीजी वात एम पण कहेवानो कि मारू आखू बींग, मारू आखू सत, खास करीने मारी समग्र प्रकृति दिव्य चेतना पोताना हाथ में लई ले अने एना उपर पोतानु कार्य करे अने जेवु रूपांतर एमने साधु होय एवु ए साधे। आ पहली रीत एमने बतावी। बीजी रीत में गई वक्त आपने जोयु हतु के मन प्राण शरीर रूप समग्र प्रकृति थी अलगा थई जवानु अंदर थी मात्र साक्षी भाव केळवानो, मात्र दृष्टा भाव केळवानो, कोई प्रतिक्रिया के कोई प्रतिभाव आपवानो नहीं। अंदर जे कहीं पण उठे जागे धमाल मचावे केटलीक वार आक्रमण करे त्यारे पण अरे रे हूँ आओ छु, हूँ तेवो छु, हूँ आवी छु, हूँ तेवी छु, कशुं ज नहीं। कारण के कोई पण आंतरिक प्रतिक्रिया करी एनो अर्थ आपणे साक्षी मटी गया અને અંદર ઇન્વોલ્વ થયા, ત્યાં જોડાયા આપણે. એટલે કોઈ પ્રતિક્રિયા, કોઈ પ્રતિભાવ આપ્યા વિના માત્ર જોયા કરવાનું. શ્રી અરવિંદ કહે છે કે આવું જ્યારે કરીશું ત્યારે એક તબક્કો એવો આવશે, એક બિંદુ એવું આવશે કે જ્યારે આપણે ઇનર બીઈંગ, આપણા આંતર સતથી સભાન થઈશું. અને એમણે ઇનર માઇન્ડ, ઇનર વાઇટલ, ઇનર ફિઝિકલ એમ કહ્યું, પણ ત્રણેય માટે કલેક્ટિવલી એક જ શબ્દ વાપરે છે એક વચનમાં, ઇનર બીઈંગ. બીઈંગ્સ નથી કહેતા, ઇનર બીઈંગ. ત્રણેયના સમૂહને બતાવવા માટેનો એક જ શબ્દ. હવે આ અંતર મન પ્રાણ શરીર કેવા છે એ પણ ગઈ વખતે આપણે જોયું હતું. સાયલન્ટ, કામ, અનબાઉન્ડ, અનએટેચ્ડ. શાંત નીરવ છે, શાંત શમિત છે, ક્યાંય જોડાયેલું નથી, અનએટેચ્ડ. અને એટલે માટે અનબાઉન્ડ, ક્યાંય બંધાયેલું નથી. અને આવું એનું સ્વરૂપ હોવાને કારણે આપણું સાચું સત અથવા આપણો આત્મા, વારંવાર આ વાત કહી છે આપણે, ના બે સ્વરૂપો, એક મસ્તકની ઉપર એનું સ્થાન અને એ સ્વરૂપ એ તદ્દન નિર્લેપ, નિર્ગુણ, અને બીજું હૃદયમાં ચૈત્ય પુરુષ રૂપે જે પ્રકૃતિના આધ્યાત્મિક ઇવોલ્યુશનમાં, કર્મ વિકાસમાં, તેની ઉત્ક્રાંતિમાં સક્રિય છે અને ધીમે 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 એને ઉત્ક્રાંત કરી રહ્યું છે. તો અહીંયા અભાવની વાત કરીએ કે આ જે બીઈંગ છે આપણું આંતરસત, એ મસ્તકની ઉપર જે નિર્ગુણ આત્મા રહેલો છે એને વિશુદ્ધ સ્વરૂપે પ્રતિબિંબિત કરે છે. જો વિચ રિફ્લેક્ટ્સ ધ ટ્રુ સેલ્ફ અબાવ, અને બીજું કેન બી ઇટ્સ ડિરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ, અને એનો એ વિશુદ્ધ નિર્ગુણ આત્માનું એ સીધો જ પ્રતિનિધિ બની શકે છે આંતરસત આપણું. બસ ગઈ વખતે આટલે આપણે અટક્યા હતા. હવે આગળ જઈએ. From this inner silent being proceeds a rejection of all that is to be rejected, an acceptance only of what can be kept and transformed, an inmost will to perfection, or a call to the divine power to do at each step what is necessary for the change of the nature. હવે આજે આંતર સત છે, નીરવ અથવા શાંત, એમાંથી શું શું આવે છે જો ભગવદ્ ગીતા, પેલા આપણે આ એક શરૂઆતનો ભાગ લઈએ વાક્ય, પછી ગીતાને લઈએ. એમાંથી શું આવે છે? પ્રોસીડ્સ અ રિજેક્શન ઓફ ઓલ ધેટ ઇઝ ટુ બી રિજેક્ટેડ. મન પ્રાણ શરીરની પ્રકૃતિમાં જે કંઈ ઇનકારવા યોગ્ય હોય એ બધાનો ઇનકાર આ આંતરસત્તામાંથી આવે છે. દાખલા તરીકે આપણી માનસિક પ્રવૃત્તિ છે, મન બુદ્ધિ રૂપ પ્રવૃત્તિ, એમાં ઘણું બધું છે, પણ ડાઉટ, દાખલા તરીકે લો, શંકા, સંશય, તો આ રિજેક્ટ કરવા જેવી વસ્તુ, આ ઇનકારી કાઢવા જેવી વસ્તુ. તો એનો ઇનકાર આવશે આ અંતરસત્તામાંથી. સંશયાત્મા વિનશ્ય, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, સંશયાત્મા વિનશ્યતે. જે શ્રદ્ધાવાન છે એને છેવટે પરમાત્માનું જ્ઞાન થશે, પરમાત્માની અનુભૂતિ થશે. જ્ઞાન એટલે માત્ર બૌદ્ધિક નહીં. અને સંશયાત્મા વિનશ્યતિ, અને જેના મનમાં, જેની બુદ્ધિમાં સંશય હશે એ વિનાશ પામશે. અને વિનાશ પામશે એટલે કઈ મૃત્યુ પામશે એવું નહીં, એનું આધ્યાત્મિક જીવન ખતમ થઈ જશે. જો એ સંશયનો ઇનકાર નહીં કરે તો, જો એ સંશયને હું કેવો બૌદ્ધિક છું એવા એના અભિમાનના પરિણામ સ્વરૂપે એ સંશયને પોતાની અંદર રમાડશે કે હું કેવું ચિંતન કરી શકું છું ને કોઈ વિધાનના અથવા કોઈ વસ્તુ વિશે કેવા ડાઉટ્સ ઊભા કરી શકું છું, તો સંશયને જો કોઈ રમાડશે, માતાજી કહે છે વાઇટ રોઝિસમાં કે ઝેર છે, અને ધીમે 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 એ આત્માને કાટ લગાડીને ખતમ કરી નાખે છે. કોરોડ્સ ધ સોલ. તો આ તદ્દન રિજેક્ટ કરી નાખવા જેવી વસ્તુ પ્રાણિક પ્રકૃતિમાં ભય અથવા ઈર્ષ્યા અથવા ધિક્કાર તદ્દન ઇનકારી નાખવા જેવા તત્વો, એનો ઇનકાર અહીંયાથી આવશે. એવી રીતે શારીરિક પ્રકૃતિનું તમસ, તો દેટ ઇઝ અ થિંગ ટુ બી રિજેક્ટેડ. An acceptance only of what can be kept and transformed. પ્રકૃતિમાં જે રાખી શકાય એવું છે અને એને રાખ્યા પછી રૂપાંતરિત કરી શકાય એવું છે એવા પ્રકૃતિના તત્વોને એ રાખશે અને રૂપાંતરિત કરશે. દાખલા તરીકે માનસિક પ્રકૃતિ લો, તો એનો ચિંતનનો અંશ, એ ચિંતનની જે શક્તિ છે એને રાખશે, પણ એ ચિંતન બુદ્ધિના કે પ્રાણના કે શરીરના વિષયોનું નહીં, પણ ભગવાનનું શરૂ થશે. શાસ્ત્રો અથવા તો સાક્ષાત્કારીઓની વાણી ઉપર ચિંતન શરૂ થશે અને એને અનુકૂળ ચિંતન શરૂ થશે. તો ચિંતનને રાખી અને એને બદલી નાખવાની વાત. પ્રાણિક પ્રકૃતિની આસક્તિ, જેને સામાન્ય ભાષામાં આપણે પ્રેમ કહીએ છીએ, એને રાખશે. પણ એની અંદર જે કોઈ અશુદ્ધિઓ છે, એ આસક્તિમાં અપેક્ષા છે, આગ્રહ છે, પઝેસિવનેસ છે, અને એવું બધું ઘણું છે, એ બધો કચરો ડ્રોસ કાઢી અને આસક્તિનું શુદ્ધ દિવ્ય પ્રેમમાં રૂપાંતર કરશે. વોટ કેન બી કેપ્ટ એન્ડ ટ્રાન્સફોર્મ્ડ. શરીરનું કર્મ એને રાખશે, પણ એ કર્મ શરીર પાસે કરાવશે, પણ ભગવાન માટે કરાવશે, અથવા તો ભગવાન સાથે સંકળાયેલી વસ્તુઓ માટે કરાવશે. એક એક ઉદાહરણ આપું છું દરેક પ્રકૃતિના. તો જેનો ઇનકાર કરવાનો છે એનો ઇનકાર, જેને રાખીને બદલવાનું છે એને રાખીને બદલવાનું. હવે પેલી ભગવદ્ ગીતાનું આને સાથે રેલેવન્ટ એવા શબ્દો જુઓ. ઉપદ્રષ્ટાનુમંતા ચ, આ ભગવદ્ ગીતાના બે શબ્દો. ઉપદ્રષ્ટા, ઉપ નજીક, સૌથી વધારે જો કોઈ નજીક હોય તો એ આપણો આત્મા, અને આત્માને પ્રતિબિંબિત કરતું આપણું આંતરસત્ત જેની વાત અહીંયા ચાલી રહી છે. તો એ ઉપ નજીક રહેલું છે, અને ઉપદ્રષ્ટા નજીક રહી અને માત્ર જોયા કરે છે. મને ઉપનિષદનું નાનકડું વાક્ય પણ અહીંયા યાદ આવી ગયું. આ જ વાતને ઉપનિષદ એક સરસ મુંડકોપનિષદમાં આવે છે, રૂપક. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિષશ્વ જાયતે. બે પંખીઓ છે એક જ વૃક્ષ ઉપર, આ શરીરના વૃક્ષો ઉપર બેઠા છે. બંને સખાયા છે, મિત્રો છે, પણ એમાંનું એક છે એ વૃક્ષના, કેટલાક સંસાર વૃક્ષ એમ પણ લે છે, શરીર વૃક્ષ એમ પણ લે છે, એના સારા નરસા ફળને ખાય છે. એટલે કે અંદર ઇન્વોલ્વ થાય છે, સુખ દુઃખનો અનુભવ કરે છે એની સાથે જોડાઈને. અને અનશ્નન અન્ય અભિચાકશીતિ. અને બીજું પંખી છે એ આ સુખ દુઃખના કે બીજા કોઈ ફળ ખાતું નથી, અનશ્નન ખાતું નથી, અને માત્ર અભિચાકશીતિ જોયા કરે છે. ત્યાં પણ જોયા કરવાની વાત છે. અહીંયા ભગવદ્ ગીતા કહે છે ઉપદ્રષ્ટા, નજીક રહી અને જુએ છે માત્ર. અને બીજો શબ્દ છે અનુમંતા, અનુમતિ આપનાર. અને શ્રી અરવિંદનું તમે ગીતાનો અનુવાદ ને ટિપ્પણી જોશો તો એમણે એની અંદર કે અનુમંતામાં જ અનનુમંતા પણ આવી જાય છે, અનુમતિ ન આપનાર. એટલે જે કોઈ વસ્તુ સામે આવે એમાંથી કેટલીકને અનુમતિ આપે છે અને બીજી કેટલીકને ઇનકારે છે. તો જે અહીંયા ઇનકાર અને સ્વીકારની વાત છે એ ભગવદ્ ગીતામાં આ રીતે ઉપદૃષ્ટા અનુમંતા એ બે શબ્દોમાં કરવામાં આવી છે. Proceeds the rejection of all that is to be rejected and acceptance only of what can be kept and transformed. હવે પેલા આંતરસત્માંથી બીજું શું આવે છે બહાર? ઇનકાર અને સ્વીકાર અને રૂપાંતર, પછી એન ઇનમોસ્ટ વિલ ટુ પરફેક્શન, એન ઇનમોસ્ટ વિલ ટુ પરફેક્શન, પૂર્ણતા માટેની અભિપ્સા, અંત છેક અંદરની અભિપ્સા. અહીંયા વિલ શબ્દ ઈચ્છા શક્તિના અર્થમાં કદાચ નથી, અભિપ્સાના અર્થમાં છે. પૂર્ણતા માટેની એક અભિપ્સા જાગે છે. એટલે જ્યાં જ્યાં આપણી અંદર અપૂર્ણતા દેખાય ત્યાં ત્યાં એને સુધારીને મઠારીને એ અપૂર્ણતાને દૂર કરવાનો એક નિશ્ચય અને નિશ્ચયમાંથી આવતો પુરુષાર્થ દરેક સાધકમાં ઓછા વત્તા પ્રમાણમાં આ પ્રક્રિયા ચાલતી જ હોય છે. કેમ કે અંદર જાગ્યું છે, કંઈક સ્પાર્ક છે, માટે તો શરૂઆત થઈ છે અને એ છેક અંદરનું કંઈક જાગ્યું છે એની અંદર જ પૂર્ણતા માટેની અભિપ્સા પડી છે. કારણ કે પોતે પૂર્ણ છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ ઉદચ્યતે, આ પણ પૂર્ણ, પેલું પણ પૂર્ણ, પૂર્ણમાંથી પૂર્ણ બહાર આવે છે. તો એ પોતે પૂર્ણ છે એટલે પૂર્ણતામાં પૂર્ણતાની અભિપ્સા જાગે છે. અને આ તો આંતરની વાત, પણ બહાર પણ આપણે જે કંઈ નાના મોટા કર્મો કરીએ એમાં પૂર્ણતા લાવવાનો પ્રયાસ એ આ અંદર જ્યારે જાગ્યું હોય ત્યારે શરૂ થાય છે. તો ઇનમોસ્ટ વિલ ફોર પરફેક્શન. હવે એક નાની વાત, ઝીણી વાત બરાબર આપણે સમજી લેવાની છે. મોટા ભાગના કિસ્સાઓમાં પૂર્ણતા માટેનો પુરુષાર્થ કેટલીક વાર બહારથી દબાણ હોય એને કારણે આવતો હોય છે. હું ઓફિસમાં કામ કરું છું અને જો હું મારું કામ પરફેક્ટ નહીં કરું તો આઈ વિલ બી ફાયર્ડ ઓર ધ પ્રમોશન વિલ સ્ટોપ. બહારના દબાણમાંથી આવતી પૂર્ણતા. કેટલીક વાર આપણને પોતાને જ ઓછા વત્તા પ્રમાણમાં દરેકને પ્રશંસા, વાહ વાહ, એપ્રિશિએશન એ ગમતું હોય છે અને એ થાય એવું જે કંઈ કર્મ આપણે કરીએ એમાં પૂર્ણતા. તો આ વાઇટલનો અંશ એની અંદર ભળી ગયો. જે છેક અંદરથી પૂર્ણતાની અભિપ્સા જાગી એમાં વાઇટલ નો કચરો ભળી ગયો, પ્રાણ નો કચરો ભળી ગયો. એટલે આપણે હંમેશા આપણી જાતને પૂછવાનું કે જ્યારે કોઈ જોતું ન હોય, જ્યારે કોઈ બહારનું દબાણ ના હોય, જ્યારે કોઈ વાહવાહની સંભાવના ના હોય, એવે વખતે એવા ઘણા કામો આપણે કરતા હોઈએ છીએ, તો એવે વખતે એ કર્મમાં પૂર્ણતા માટેનો આપણો પ્રયત્ન હોય છે ખરો? જો હોય તો એ પેલી છેક અંદરથી આવતી પૂર્ણતાની અભિપ્સાનું પરિણામ છે. જે કંઈ કરીશું, કોઈ જુએ ન જુએ, વખાણે ન વખાણે, દેટ ઇઝ નોટ મટીરિયલ, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પણ મારી માને પૂર્ણતા ગમે છે, માટે હું આ કરીશ, પૂર્ણતાથી કરીશ. નાના નાના કામો, દાખલા તરીકે આપણે સેન્ટરમાં પ્રવેશ કર્યો અને જૂતા ઉતાર્યા તો ચાર પેર પડી છે, એની સાથે બરાબર પાપડી પાંચમી પેર ગોઠવીએ છીએ કે જૂતા ગમે ત્યાં ઉતારીને અંદર આવતા રહીએ છીએ. ઘરમાં બેઠા છીએ, કામ થાય છે, બારીઓ ખોલી નાખીએ તો સ્ટોપર મારીને ધક્કો, સ્ટોપર એ કરી દૂર કરીને ધક્કો મારી દઈએ છીએ માત્ર, કે ધીમે રહીને બરાબર બંને કડીઓ લગાડી અને બારી ખોલીએ છીએ. આપણી પથારીની ચાદર પાથરીએ ત્યારે બરાબર ચારે બાજુથી ખેંચી કરચલી રાખ્યા વિના એ કરીએ છીએ કે ફટાફટ એક બાજુ ઊંચી એક બાજુ નીચી, વચ્ચે કરચલીઓ, ખોસાયું ન ખોસાયું. મને અહીંયા જેને આપણે સતુકાકાને નામે ઓળખીએ છીએ યાદ આવી ગયા, સત્યેન્દ્ર ઠાકોર, મોટા સાધક થઈ ગયા પોંડિચેરી આશ્રમમાં. એમનું પરફેક્શન કેવું, આ ચાદર પાથરવાની વાત આવી કે કરતલીઓ ખેંચે તો ખરા બરાબર, કરતલીઓ ના રાખે બધું તો બરાબર, પણ ખોસે ત્યારે અંદર ડૂચો ના થવો જોઈએ. એટલે ચાદર એટલે છેક અંદર હાથ નાખીને ચાદરનો છેડો આખો સેજે ડૂચો થયા વિના અંદર જાય, એવી રીતે ચારે બાજુથી ચાદર ખોસવાની. આટલું પરફેક્શન નો આવો ખ્યાલ હતો ને એવું કરતા. તો આવી જો બહારની દ્રષ્ટિએ સાવ નાની કહેવાય એવી વાત છે, એક વાર યોગ શરૂ કર્યો એટલે કોઈ કર્મ નાનું રહેતું નથી. અને જો માતાજીને આપણે આપણું કર્મ સમર્પિત કરવાનો પ્રયાસ કરતા હોઈએ તો પછી આવા નાના ના કહેવાતા નાના કર્મોમાં પણ અપૂર્ણતા ન રહેવી જોઈએ. અને એને માટેની જ્યારે એ અભિપ્સા જાગે ત્યારે માનવું કે આ છેક અંદર આપણી અંદર જે દિવ્યતા પડી છે ત્યાંથી આ ઇનમોસ્ટ વિલ ફોર પરફેક્શન એ આવી રહી છે. એન ઇનમોસ્ટ વિલ ટુ પરફેક્શન એ પેલામાંથી આવે છે. પછી call to the divine power to do at each step what is necessary for the change of the nature. ભગવાન ને માં ને આપણે સાથ દઈએ, એમને કહીએ કે મારી પ્રકૃતિની અંદર જે કંઈ બદલવાનું છે પ્રત્યેક પગલે એને તમે બદલજો. જો બહુ જ મહત્વનું માં એટલે માટે છે કે પ્રકૃતિની અંદર જે અપૂર્ણતાઓ પડી છે, નિમ્નતાઓ પડી છે, પશુતાની નજીકનું જે કંઈ પડ્યું છે એને જો સ્વપુરુષાર્થથી બદલવાનો પ્રયત્ન કરીશું તો શ્રી અરવિંદે બીજી જગ્યાએ શબ્દ વાપર્યો છે, વાપરીએ કે સ્પિરિચ્યુઅલ જાયન્ટ્સ ને બાત કરતા બાકીનાઓને એમાં નિષ્ફળતા મળવાની વત્તા ઓછા પ્રમાણમાં, કારણ કે પ્રકૃતિની તાકાત એવી છે, એનું જોશ એવું છે, એની ઓબ્સ્ટિનસી એટલે શું કહીશું, જીદ એની એ એટલી બધી છે કે સામાન્ય મનુષ્યનો પુરુષાર્થ એમાં બદલવામાં કામયાબ થાય નહીં. પણ હંમેશા આપણે યાદ રાખવાનું છે કે ડિવાઇન ઇઝ ઇન્ફિનિટલી પાવરફુલ ધેન ધ નેચર. પરમાત્મા અથવા માં ભગવતી પ્રકૃતિ કરતા અનંત ગણા શક્તિશાળી છે વધારે, માટે એમને સાથ દીધા કરવા, સાહો પ્રયત્ન નહીં કરવાનો એમ નહીં, એને તાબેત થવાનું એવું પણ નહીં, પણ મારા પ્રયત્નથી જ આનું રૂપાંતર કરી નાખું એવો ખ્યાલ મનમાં રાખવાનો નહીં, નહીં તો હતાશા નિરાશા પછી ડિપ્રેશન તરફ જવાય. જોવાનું છે ભાઈ પ્રકૃતિમાં પડ્યું છે અને હું શાંતિથી વિક્ષુબ્ધ થયા વિના આકળાયા વિના જેવું જેવું અંદર ઉઠે બને તો ત્યારે ને ત્યારે જ એ મા પાસે મૂકી દેવું. પૂજ્ય મોટા આને એવું કહેતા કે ટ્રાન્સફર એન્ટ્રી આપી દેવાની તરત જ, કે મારું છે એમ કરી શું કા રાખવાનું, આ જાગ્યું તો લે મા તારા ચરણે, લે ભગવાન તમારા ચરણે મૂકું છું, હા જે આપ છે મારી પ્રકૃતિમાં અને યથેચ્છસી તથા કરું, જેવી તમારી ઈચ્છા હોય એ પ્રમાણે, જેવી રીતે તમારે બદલવું હોય એ પ્રમાણે, પણ મારે આ જોઈતું નથી, મારે શુદ્ધિ જોઈએ છે, મારે પવિત્રતા જોઈએ છે, એ વાત નક્કી છે અને આપવાની તમારે. અ કોલ ટુ ધ ડિવાઇન પાવર ટુ ડુ એટ ઈચ સ્ટેપ what is necessary for the change of the nature. It can also open mind, life and body to the inmost psychic entity and its guiding influence or its direct guidance. હવે જુઓ, મેં શરૂઆતમાં જ કહ્યું મસ્તક ઉપર જે નિર્ગુણ નિર્વિકાર એવું જે આત્મ સ્વરૂપ છે એબાઓની વાત કરીએ, એ આ સાક્ષીભાવ જ્યારે આવે ત્યારે એનો અહેસાસ આવે છે અને એ પેલા અંતરસત્ની અંદર પ્રતિફલિત થાય છે, પ્રતિબિંબિત થાય. હવે આ ઈટ શબ્દ જે પહેલો છે ને એ આ અંતરસત ઇનર બીઈંગ બી કેપિટલ એના માટે વપરાયેલો શબ્દ છે કે અંતરસત માંથી આટલું આવે છે, હવે અંતરસત બીજું શું કરી શકે. ઇટ કેન ઓલ્સો ઓપન માઇન્ડ લાઈફ એન્ડ બોડી ટુ ધ ઇનમોસ્ટ સાઇકિંગ એન્ટિટી. મન પ્રાણ શરીરને એ આ પોતે ઇનર બીંગ એ ઇનમોસ્ટ એનાથી પણ અંદર રહેલા સાયકિક બીંગ ચૈત્ય પુરુષ ચૈત્યિક સત જે હૃદયના ગભારામાં છે એના તરફ મન પ્રાણ શરીરને ખુલ્લા કરી શકે છે અને ખુલ્લા કરે છે. એટલે જીવો બે ના સમન્વય તરફ લોડ જઈ રહ્યા છે. મસ્તક ની ઉપર રહેલો અવિકારી નિર્ગુણ આત્મા અને હૃદયની અંદર રહેલો ચૈત્ય પુરુષ, જે પ્રકૃતિને ઇવોલ્યુશનની અંદર સહાય કરે છે, માત્ર નિર્ગુણ રૂપે રહેતો નથી. તો આ પેલા નિર્ગુણને પ્રતિબિંબિત કરતું આંતરસત એ મન પ્રાણ શરીરને ચૈત્ય પુરુષ તરફ પણ ખુલ્લા કરી દે, જે ઇનમોસ્ટ છે, સૌથી અંદર છે, હૃદયના ગભારામાં છે, એના તરફ મન પ્રાણ શરીરને ખુલ્લા કરી દે છે. ઇટ કેન ઓલ્સો ઓપન માઇન્ડ લાઈફ એન્ડ બોડી ટુ ધ ઇનમોસ્ટ સાયકિક એન્ટિટી. અને એનાથી શું થાય? એન્ડ ઇટ્સ ગાઈડિંગ ઇન્ફ્લુઅન્સ ઓર ઇટ્સ ડિરેક્ટ ગાઈડન્સ. ચૈત્ય પુરુષમાંથી ગાઈડિંગ ઇન્ફ્લુઅન્સ, શરૂઆતમાં દોરવણી અથવા માર્ગદર્શન એક અસરના અથવા પ્રભાવના સ્વરૂપમાં આવે. માર્ગદર્શક પ્રભાવ, માર્ગદર્શક દોરવણી અથવા પણ એટલે પ્રભાવનો સ્વરૂપ એટલે કેવું, અસરનું સ્વરૂપ એટલે કેવું, ઇન્ફ્લુઅન્સનું સ્વરૂપ એટલે કેવું, એક ફિલિંગના સ્વરૂપમાં આમ કરવાનું અથવા આમ નહીં કરવાનું, એવી એક આંતરિક ફિલિંગ છે એક ઊંડાણમાંથી. તો આ થઈ ગાઈડિંગ ઇન્ફ્લુઅન્સ. અને એને આપણે અનુસરવા માંડીએ તો આગળ જતા ડાયરેક્ટ ગાઈડન્સ, પછી સિદ્ધિ દોરવણી શબ્દોમાં શરૂ થાય. ડુ ધીસ, ડુ નોટ ડુ ધેટ વગેરે. અને આપણા લોર્ડના કિસ્સામાં આપણે જોયું છે, જેલમાં એમના જે અનુભવો છે એમાં સિદ્ધિ, ભગવાન અંદરથી સીધા આદેશો અને વાત, પોતાના પ્રશ્નોના ઉત્તરો અંદરથી સીધા આવતા હતા. ઇટ કેન ઓલ્સો ઓપન માઇન્ડ લાઈફ એન્ડ બોડી ટુ ધ ઇનમોસ્ટ સાયકિક એન્ટિટી એન્ડ ઇટ ઇઝ ગાઈડિંગ ઇન્ફ્લુઅન્સ ઓર ઇટ્સ ડિરેક્ટ ગાઈડન્સ. In most cases, these two methods emerge and work together and finally fuse into one. મોટા ભાગના સાધકોના કિસ્સાઓમાં આ બે પદ્ધતિઓ, શરૂઆતમાં મેં કહ્યું એ પહેલી પદ્ધતિ કે બધા કર્મો એમને સમર્પિત કરી દેવાના, માર્ગદર્શન માટે પ્રાર્થના, અને મારું આખું એ સત પ્રકૃતિ મારી એ માં ભગવતી પોતાના હાથમાં લઈ લે, એ અભિપ્સા અથવા એ સાધ, આ પહેલી મેથડ. અને બીજી પદ્ધતિ સાક્ષીભાવ, એમાંથી આંતરસત ની સભાનતા વગેરે. તો મોટા ભાગના કિસ્સાઓમાં આ બે પદ્ધતિઓ એ પછીથી જોડાઈ જાય છે, પછીથી એક થઈ જાય છે, ફ્યુઝ ઇન ટુ વન. એટલે શું? પેરેલલ બંને વસ્તુઓ ચાલે, સાક્ષીભાવ પણ ચાલે અને આંતરિક સમર્પણ વગેરે પણ ચાલે, પેરેલલ ચાલે. એટલે આ બંને પદ્ધતિઓ છેવટે એક થઈ જાય અને એક સાથે સમાંતર સ્વરૂપે ચેતનાની અંદર ચાલુ રહે. બટ વન કેન બિગિન વિથ ઈધર, ધ વન દેટ વન ફીલ્સ મોસ્ટ નેચરલ એન્ડ ઇઝી ટુ ફોલો. પણ શરૂઆત લોર્ડ કહે છે આપણને કે બેમાંથી ગમે તે એક દ્વારા કરી શકાય. પહેલી પદ્ધતિ સમર્પણ વગેરે, બીજી પદ્ધતિ સાક્ષીભાવ, બેમાંથી ગમે તે एक थी शुरुआत करो अने एक मां बराबर मंडिया रहेशो तो बीजानु फल पण मळवानु छे, बीजी पद्धति पण आववानी छे आपोआप। गीता जुदा संदर्भ मां कहे छे पण अहीं याद करवा जेवू छे, एकम प्यास्ति तस्सम्यक् उभयोर विन्दते फलम्, एकम अपि आस्थित सम्यक आस्थित, एकमा पण जो बराबर तमे स्थिर थईने रह्या तो उभयोः फलम् विन्दते, बन्नेनु फल प्राप्त थाय छे। संदर्भ जुदो छे पण वात ए छे। आ पत्र नो छेल्लो नानकडो पेरेग्राफ लईए। Finally, in all difficulties where personal effort is hampered, the help of the teacher can intervene and bring about what is needed for the realization or for the immediate step that is necessary. जो श्री अरविंद ने माताजी ना लखाणों ने एक मोटी विशेषता ये छे कि क्यारे आपने डरावता नथी, गभरावता नथी, बहुज अघरु छे एम कही अने हताश नथी करता, क्याय तमने निगेटिविटी नहीं जोवा मळे, एक सूर आखो पॉजिटिव, आखो विधायक सूर चाले छे। હવે જ્યારે સાધક બરાબર અંદર પોતાને જે કઈ પોતાની સમજણ છે એ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરે ત્યારે કેટલીક વાર અવચેતનની અંદર આપણે દમન કરીને જે કોઈ વસ્તુઓ દાટવાનો પ્રયાસ કર્યો હોય એ ઉભરી આવે, અને ઉભરી આવે એટલે ગભરાવી નાખે એવી રીતે ઉભરી આવે। આપણને તો મારી અંદર મેં કલ્પ્યું નહોતું આ પડ્યું હતું, મને કદી કલ્પના નહી કે આવું પડ્યું હશે। એટલે મને ઘણી વાર પુરાણોની જે પેલી સમુદ્ર મંથનની વાત આવે છે ને, તેમાંથી હળાહળ ઝેર નીકળે છે, પછી રત્ન તો પછી નીકળે છે। તો આ કદાચ ખબર નથી પણ મને એવો વિચાર આવે કે એને આ રીતે પણ આપણે લઈ શકીએ કે અવચેતનની અંદર અને અચેતનની અંદર જે કંઈ બધું પડ્યું છે કચરો, એ જ્યારે આ મંથન, સમુદ્ર મંથન એટલે સાધના, આંતરિક રીતે જ્યારે આ બધું આપણે એનું મંથન ચાલે ત્યારે આ બહાર આવે, અને એને વટીને તમે આગળ જાઓ ત્યારે પેલું અમૃત અને પેલા રત્નો એટલે દિવ્યતા આપણી અંદર પડી છે એનો અનુભવ થાય। તો મને આ સમુદ્ર મંથનની આખી વાત આવી રીતે સમજવાનું ગમે, જોકે એ જ અર્થ વિપરીત હશે એ હું કહેતો નથી, ન પણ હોય, પણ આવો એક અર્થ લઈ શકાય। તો ઇન ઓલ ડિફિકલ્ટીઝ, આ અંદરની ભૂતાવળો જ્યારે જાગે, કેટલીક વાર બહાર પણ એવા તોફાનો ઉભા કરે કે જે આપણા જેનું સંયમન, જેનું નિયંત્રણ આપણા હાથ બહાર, આપણા ગજા બહારની વસ્તુ હોય, વેર પર્સનલ એફર્ટ ઇઝ હેમ્પર્ડ. વૈયક્તિક પ્રયાસ જ્યાં વિકલિત થાય, અવરુદ્ધ થાય, અટકી પડે, નાકામયાબ નીવડે, એવે વખતે ધ હેલ્પ ઓફ ધ ટીચર કેન ઇન્ટરવીન. ત્યારે આપણા ગુરુની સહાય એ હસ્તક્ષેપ કરી શકે અને કરતી હોય છે. એને ખબર છે કે આ બાળક બિચારો મર્યાદિત શક્તિ છે, એની પાસે સચ્ચાઈ છે એટલું જ જોઈએ, અંદરની સચ્ચાઈ છે. એને ખરેખર દિવ્યતા જોઈએ છે ને, એને ખરેખર આ કચરામાંથી બહાર નીકળી જવું છે ને. બસ આટલું જો હોય તો એની શક્તિને નબળાઈઓ એ જોતા નથી ભગવાન કે ગુરુ. પણ આવો એનો વૈયક્તિક પુરુષાર્થ જ્યારે અવરુદ્ધ થાય, વિઘ્નિત થાય, અટકી પડે, ત્યારે હેલ્પ ઓફ ધ ટીચર કેન ઇન્ટરવીન. ગુરુની સહાય હસ્તક્ષેપ કરે છે એન્ડ બ્રિંગ અબાઉટ વોટ ઇઝ નીડેડ ફોર ધ રિયલાઇઝેશન. અને ભગવાનના સાક્ષાત્કાર માટે જે કંઈ જરૂરી છે એને બ્રિંગ અબાઉટ, એને લાવી આપે છે, એને સિદ્ધ કરી આપે છે. જે આપણા વૈયક્તિક પ્રયાસથી થતું નથી હોતું એ સિદ્ધ કરી આપે છે. આ ક્યારે? કે સાક્ષાત્કારની નજીક પહોંચી હોય વ્યક્તિ, ખાસ્સી પ્રગતિ કરી હોય ત્યારે. મને યાદ છે પૂજ્ય મોટાને છેવટનું એક જ પગથિયું બાકી હતું અને ત્યાં એમનો પુરુષાર્થ કામ લાગતો નહોતો, ત્યારે સાંઈબાબાએ આવી અને છેલ્લો ધક્કો મારી આપ્યો હતો. એ વખત જીવિત નહોતા પણ ચેતના સ્વરૂપે હાજર હતા. એમણે આવી અને છેલ્લો પુશ આપ્યો અને હી કુડ સરપાસ ધેટ ડિફિકલ્ટી. પછી સાક્ષાત્કાર આવ્યો. પણ માનો કે એટલા બધા આગળ ન ગયા હોય તો આ ગુરુની શક્તિ હસ્તક્ષેપ કરી અને શું કરે? આપણે માટે જે પછીનું પગથિયું આપણે લેવાનું હોય ત્યાં આપણને એ પગથિયું એ પગથિયે એ પગલે મૂકી આપે. આપણને નેક્સ્ટ સ્ટેપ કઈ નહીં, તારાથી નથી લેવાતું, લે ચલ મારો હાથ પકડ, હું તને લઈ જઉં છું આગળના પગથિયે. ત્યાંથી પછી ફરીથી આગળ ચાલવા પ્રયત્ન કરજે. ઓર ફોર ધ ઇમિડિયેટ સ્ટેપ ધેટ ઇઝ નેસેસરી, પછીનું પગલું જે જરૂરી છે એના તરફ આ ગુરુદેવની કૃપા, એમની શક્તિ, એમનો હસ્તક્ષેપ આપણને એ રીતે આગળ લઈ જાય છે. હવે નવો પત્ર લઈએ. આ પ્રકરણના લગભગ અંતે આપણે પહોંચી રહ્યા છે. એક બે પાના બાકી છે, બે ત્રણ પાના. This yoga demands a total dedication of the life to the aspiration for the discovery and embodiment of the divine truth and to nothing else whatsoever. આ યોગની આપણી પાસે શી માંગણી છે? This yoga demands. પેલી જે અભિપ્સા છે ને, ભગવાનનો સાક્ષાત્કાર અથવા ભગવાનને શોધી કાઢવા, તે ડિસ્કવરી એન્ડ એમ્બોડીમેન્ટ, એટલે એમને આપણી પ્રકૃતિની અંદર સ્થાપિત કરવી, એ ડિવિનિટી ને દિવ્યતાને એમ્બોડીમેન્ટ, એને મૂર્ત કરવી, એટલે આપણી પ્રકૃતિની અંદર સુસ્થાપિત કરી દેવી. આ આપણી અભિપ્સા કે દિવ્યતાનો સાક્ષાત્કાર, એને શોધી કાઢવી અને આપણી પ્રકૃતિની અંદર એને મૂર્ત કરવી, એમ્બોડીમેન્ટ. તો આ યોગ માગણી એ કરે છે કે આ અભિપ્સાને સંપૂર્ણપણે સમર્પિત થઈ જવાનું, ટોટલ ડેડિકેશન ઓફ ધ લાઈફ, આપણું આખું જીવન આ અભિપ્સાને સમર્પિત કરી દેવાનું, એને ડેડિકેટ કરી દેવાનું. એન્ડ ટુ નથિંગ એલ્સ વોટ એવર, અને બીજા કશાય ને નહીં, પછી એ ગમે તે કેમ ના હોય. એનું જોશ જુઓ, લોર્ડની ભાષામાં જે જોશ છે, એન્ડ નથિંગ એલ્સ વોટ્સો એવર. જુઓ, મોટા ભાગના આપણે બધા મોટા ભાગના સાધકો આ કરવામાં નિષ્ફળ જઈએ છીએ, અને એટલે માટે સાક્ષાત્કારથી વંચિત રહીએ છીએ. માતાજી એક જગ્યાએ કહે છે ને કે તમે એક બાજુ એમ કહો છો કે હે ભગવાન મારે તું જ જોઈએ, અને શું એવું નથી હોતું કે તમારે બીજી 100 વસ્તુઓ એ સિવાય જોઈતી હોય છે? અને ખરેખર એવું હોય છે, વધતા ઓછા એની એની માત્રામાં ફેર હોય સાધકે સાધકે, પણ એ પડ્યું હોય છે. અને એટલે માટે સાધના ફંટાય છે, સીધી લીટીમાં જવાને બાદે વાંકી ચૂંકી સરપન્ટાઇન મૂવમેન્ટમાં જાય છે, ક્યારેક અટકી પડે છે ને ક્યારેક ઊંધી દિશામાં જાય છે. આ બધા જે ચક્રાવાઓ થાય છે, સ્પાઇરલ મૂવમેન્ટ્સ, એ આ એકમાત્ર અભિપ્સાને આપણે આપણું આખું જીવન સમર્પિત નથી કરતા માટે થાય છે. માટે આપણી નિત્યની પ્રાર્થનામાં આપણે અને નિત્યની અભિપ્સામાં આપણે આ વસ્તુને મૂકી દેવી જોઈએ કે ભગવાન તું જ, અને તારા સિવાયનું જે કંઈ મારે જોઈતું હશે, સભાનપણે કે અભાનપણે, એને વાય જોડીને સાફ કરી નાખ. નથી જોઈતું, કદાચ મારી નિમ્ન પ્રકૃતિમાં થી આ ડિમાન્ડ બધી આવે છે, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ ના જોઈએ, ફલાણું ઢીકણું, આ ના જોઈએ પણ એક માગણી જ છે, નિષેધાત્મક માગણી છે. તો આ બધું હોય છે ને, માટે ભગવાન મળતા નથી. એટલે નિરંતર આપણે અભિપ્સાને પ્રાર્થનામાં વસ્તુ કે માત્ર તુમાં, અને એ સિવાયનું જે કંઈ મારી પ્રકૃતિમાં માગતી હોય એને તું સાફ કરી નાખ, ક્યાં તો નાબૂદ કરી દે, ક્યાં તો રૂપાંતરિત કરી દે, પણ નથી જ જોઈતું. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, યુક્ત આસીત મત્પરઃ, જોડાયેલો મારી સાથે જ, યુક્ત આસીત બેસ, પણ મતપરહ થઈને બેસ, હું જેને માટે પરમ એટલે સર્વશ્રેષ્ઠ, એકમાત્ર ગંતવ્ય છું, એકમાત્ર ધ્યેય છું, એવો થઈ અને તું બેસ. નથિંગ એલ્સ. તો એ વાત અહીંયા છે. અહીંયા અટકીએ આપણે.